ફરીથી એકવાર આ ન્યાયાધીશોના પુસ્તકના અભ્યાસમાં તમારો આવકાર કરું છું. આપણે આપણા બાઇબલો ખોલીએ અને ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો 11મો અધ્યાય આજનો આપણો વિષય છે. આપણે જ્યારે 10મો અધ્યાય પૂરો કર્યો અને તેના અંતમાં જોયું કે જે ઇસ્રાયેલીઓ છે પ્રભુએ તેઓને છોડાવ્યા છે તેમના દુશ્મનના હાથોમાંથી, અને પ્રભુને આગેવાન બનાવવાના બદલે ફરીથીને એકવાર એક કોઈક મનુષ્ય આગેવાન માણસની શોધમાં છે કે જે યુદ્ધમાં તેઓના તરફથી લડે અને તેઓ સૈન્યનો સરદાર બને, અને તે માટે તેઓ માણસ શોધી રહ્યા છે. અને ત્યારે આપણને યાફતા નામના એક માણસની ઓળખાણ આપવામાં આવે છે. અને હવે અહીંયા જ્યારે આપણે 11મા અધ્યાયમાં આવીએ ત્યારે આપણે જોઈશું કે યાફતા જે એક સુરવીર હતો એમ કહેવામાં આવે છે, તે ઇસ્રાયેલનો ન્યાયાધીશ બને છે. અને જો કદાચ તમે આ અધ્યાય વાંચ્યો હોય તો તમે જાણો છો કે આ એક કોઈ કંપારી આપણને છૂટી જાય એવી એક ઘટના અહીંયા લખવામાં આવી છે. ખાસ કરીને આપણે જેવો મા બાપ છે, બાળકો છે, ત્યારે અહીંયા જે લખવામાં આવ્યું છે અને અહીંયા જે કદાચ કહેવામાં આવ્યું છે તે વાંચીએ, અથવા તો કદાચ આપણે જો એ સંજોગોમાં મૂકીએ તો શું કરીએ વિચારીને પણ કંપારી આવી જાય છે, ધ્રુજારી આવી જાય છે. અને જ્યારે આપણે અંતમાં જોઈશું ત્યારે હું તમારી આગળ બંને મુદ્દા મૂકીશ કે શું ખરેખર યફતાએ જે પ્રતિજ્ઞા કરી હતી તેણે પૂરી કરી અથવા તો તેણે પૂરી ન કરી, અને આપણે તે જોઈશું. આવો આપણે જોઈએ આ યફતા જે એક સુરવીર હતો તે દ્વારા આપણને પ્રભુ શું શીખવવા માંગે છે, શું કહેવા માંગે છે. પહેલી કલમ ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો 11મો અધ્યાય કહે છે કે હવે ગિલિયાદમાં યફતા નામનો એક સુરવીર અને બળવાન યોદ્ધો હતો. હવે જ્યારે આપણે 10મા અધ્યાય પૂરો કર્યો ત્યારે આપણે જોયું તો છેલ્લું વાક્ય લખવામાં આવ્યું છે કે જે કોઈ આમોનિયો સાથે યુદ્ધ કરશે અને તેઓને હરાવશે તે ગિલિયાદનો નેતા બનશે. 18 વર્ષ સુધી ઇસ્રાયેલીઓ દબાણમાં હતા. ત્યારબાદ જ્યારે તેઓએ પ્રભુને પોકાર કર્યો ત્યારે પ્રભુએ કીધું કે તમે જે દેવદેવીઓની પાછળ જાઓ છો તેઓની પાસે જઈને માંગણી કરો, તેઓ તમને છોડાવશે, હું તમને છોડાવનાર નથી. પણ આપણો દયાળુ પ્રભુ ફરીથી તેઓની તરફ ફરે છે, તેઓને છોડાવે છે, અને છતાં જ તરત જ આ લોકો કોઈક માણસની સહાય માટે શોધી રહ્યા છે, મેં કીધું તે પ્રમાણે. અને એ માણસ તો એ આ યફતા હતો, કારણ કે એક સુરવીર હતો, બીજું કોઈ આ જવાબદારી લેવા માટે તૈયાર હતું નહીં. અને યફતા પ્રભુની યોજના પ્રમાણે આ યુદ્ધ લડશે. હવે ગિલિયાદમાં યફતા નામનો એક સુરવીર અને બળવાન યોદ્ધો હતો, તે એક વારાંગનાનો પુત્ર હતો અને ગિલિયાદ તેનો પિતા હતો. એટલે કે આપણે બીજા ટ્રાન્સલેશનમાં વાંચું તો ત્યાં લખવામાં આવ્યું છે કે તે વેશ્યાનો દીકરો હતો, યફતા ગિલિયાદથી થયો હતો. હવે આ યફતા છે તે ગિલિયાદ કુળનો હતો અને એના પિતાનું નામ ગિલિયાદ હતું, એ આપણે ધ્યાન રાખીએ. એ ઉપપત્નીનો પુત્ર હતો, અને આપણે જોઈશું કે ગિલિયાદની પત્નીને પેટે પણ દીકરા થયા અને તેની પત્નીના દીકરા મોટા થયા ત્યારે તેઓએ યફતાને ઘાણી મૂક્યો અને તેને કહ્યું અમારા પિતાના ઘરમાં તને કંઈ વતન મળશે નહીં, કેમ કે તું બીજી સ્ત્રીનો દીકરો છે. ત્યારે યફતા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈ ટોબ દેશમાં રહ્યો, અને કેટલાક હલકા લોક યફતાને જઈને મળ્યા ને તેઓ તેની સાથે નીકળતા. કદાચ આ જે પુત્રો હતા તેઓએ આપણે 10મા અધ્યાયમાં જોયું તે પ્રમાણે, માફી માગું છું, 9મા અધ્યાયમાં આપણે જોયું હતું તે પ્રમાણે જે અબીમેલેખે પોતાના ભાઈઓ સાથે કર્યું એ પણ એક ઉપપત્નીનો દીકરો હતો. તે જે બનાવ હતો તેનાથી આ લોકો સાવચેત થયા હશે અને કશુંક એવું થાય એ પહેલાં જ તેઓએ યફતાને ઘાણી મૂક્યો અને તે આ ટોપ દેશમાં જઈને રહ્યો. અહીંયા જે કહેવામાં આવે છે કેટલાક હલકા લોકો, એટલે એમ હલકા લોકો જ્યારે લખવામાં આવ્યું છે ત્યારે આપણે એમ ન સમજીએ કે આ નકામા કંઈક ખરાબ જાતિના લોકો હતા, પણ નકામા માણસો પણ લખવામાં આવ્યું છે અને એનો મતલબ ફક્ત એટલો થાય છે કે આ કામધંધા વગરના હતા, સમાજની બહારના જે લોકો કહેવાય તેવા હતા અને તેઓની સાથે તે જોડાયો. જ્યારે આપણે દાઉદ રાજાને જોઈએ, જ્યારે સાઉલ રાજાથી ભાગતો હતો ત્યારે તેને દાઉદ રાજાનું જે સૈન્ય હતું તે પણ ત્યાં પણ આ જ પ્રમાણે લખવામાં આવ્યું છે કે નકામા માણસો તેની સાથે જોડાયા અને આપણે જાણીએ છીએ કે તે લોકો દ્વારા દાઉદ રાજાએ ઘણા યુદ્ધમાં વિજય મેળવ્યો. થોડા સમય પછી આમોનિયો ઇસરાયલીઓ સાથે યુદ્ધે ચડ્યા અને જ્યારે લડાઈ થઈ ગઈ ત્યારે ગિલિયાદના વડીલો યફ્તાને લેવા ટોબ આવ્યા. આપણે વાંચ્યું અને આપણે જે જોયું શરૂઆતમાં જ કે આ વડીલો કોઈક સુરવીર કોઈ યોદ્ધાને શોધતા હતા કે જે આમોનિયોની સામે યુદ્ધે ચડે, અને તેઓ કોઈ મળ્યું નહીં ત્યારે શોધતા શોધતા યફ્તાની પાસે આવ્યા. તેઓએ તેને કહ્યું, આમોનિયોની સામે યુદ્ધ કરવા માટે તું અમારી સાથે આવ અને અમારો સેનાધિપતિ થા. પણ યફ્તાએ ગિલિયાદના વડીલોને કહ્યું, તમે સૌએ મારો તિરસ્કાર કર્યો અને મને મારા પિતાના ઘરમાંથી કાઢી નાખ્યો હતો, હવે તમે આફતમાં આવી પડ્યા હોવાથી મારી પાસે આવો છો. આ યફ્તા આપણે જોઈશું અને જોઈએ છે કે કંઈ ડોબો માણસ નહોતો, હોશિયાર માણસ હતો. આ લોકોને તે સમજી ગયો અને હવે કહે છે કે જ્યારે મને કાઢી મૂક્યો ત્યારે તમે ક્યાં હતા, તારે તો તમે મારો તિરસ્કાર કર્યો હતો. પહેલી ત્રણ કલમમાં આપણે જોયું તે પ્રમાણે એ એક અનિચ્છનીય વ્યક્તિ હતો, અનવોન્ટેડ જેને આપણે કહી શકીએ. અને હવે જે 4-11 કલમમાં જોઈશું તે એક ઈચ્છિત આગેવાન તરીકે તેની ઓળખ આપવામાં આવે છે. જોઈએ તો કહે છે કે અહીંયા આવ્યા અને કહે છે અમે તને લેવા માટે આવ્યા છે, અમારો સેનાધિપતિ થા. અને યફ્તાએ તેઓને જવાબ આપ્યો કે આફતમાં આવી પડ્યા હોવાથી તમને મારી જરૂર છે એટલે હવે તમે મને શોધતા આવ્યા છો, તમારો સ્વાર્થ છે. ગિલિયાદના આગેવાનોએ યફ્તાને કહ્યું, 8 કલમ, અમે તારી પાસે પાછા આવ્યા છીએ કારણ કે અમે ઊંડી આફતમાં છીએ, અમારી સાથે ચાલ, આમોનિયો સાથે યુદ્ધ કર અને ગિલિયાદના બધા લોકોનો નેતા થા. આ એક અનિચ્છનીય પુત્ર હવે ઈચ્છિત લીડર બને છે, નેતા થા. હવે એને પદ આપવાને માટે તેઓ તૈયાર છે. યફ્તાએ તેઓને કહ્યું, જો તમે મને આમોનિયો સામે લડવા માટે પાછો લઈ જવા માંગતા હો અને જો યહોવા મને ત્યાં વિજય અપાવે તો તમારે મને નેતા બનાવવો પડશે. યફ્તાને આ લોકોની પર વિશ્વાસ છે નહીં કે ફરીથી આ લોકો ફરી જશે અને ફરીથી મારો તિરસ્કાર કરી મને ફરીથી કાઢી મૂકશે. પણ અહીંયા આપણે યફ્તાનો વિશ્વાસ જોઈએ રહ્યા છે, કારણ કે એણે કોનો ઉલ્લેખ અહીંયા કર્યો, એણે યહોવાનો ઉલ્લેખ કર્યો અને યહોવા મને ત્યાં વિજય અપાવે. સમજતો હતો, એ પોતાની તાકાત પર આધાર નહોતો રાખતો, એ પોતાના સૈન્યના બળ ઉપર આધાર રાખતો ન હતો, પણ એને ખબર હતી કે જો મને વિજય મળશે તો તે યહોવા દ્વારા જ મળશે. મેં કીધું તે પ્રમાણે યફ્તાને વિશ્વાસુ માણસ હતો, અને એણે કીધું કે યહોવા મને ત્યાં વિજય અપાવે. તેઓએ કહ્યું, અમે યહોવાની સાક્ષીએ વચન આપીએ છીએ કે અમે તમારા કહેવા પ્રમાણે કરીશું. તેથી યફ્તાએ તેઓની માંગણી સ્વીકારી અને લોકોએ તેને તેમનો નેતા અને લશ્કરનો સેનાધિપતિ બનાવ્યો અને યફ્તાએ મિસ્પામાં યહોવા સમક્ષ આ બધા વચનો ફરીથી કહી સંભળાવ્યા. મિસ્પા એક બહુ અગત્યની જગ્યા છે. જો તમે ઉત્પત્તિનું પુસ્તક વાંચો અને આપણે યાકૂબ અને લાબાનની વચ્ચે જે જે સમાધાન થયું હતું, યાકૂબ લાબાનના ઘરમાંથી પોતાની જે સંપત્તિ હતી, પોતાના પત્ની અને બાળકોને લઈને રાતોરાત નાસી જાય છે. જ્યારે લબાનને એ વાતની ખબર પડે છે તો તેની પાછળ તે પોતાનું સૈન્ય લઈને દોડે છે અને આ મિસ્પા જગ્યાએ તેઓ વચ્ચે કરાર થાય છે. અને ત્યાં કહેવામાં આવે છે કે હવે તું હું આ તરફ નહીં આવું, અને યાકૂબ કહે છે હું તારી તરફ નહીં આવું. એટલે કે જ્યારે પણ કોઈ પણ જાતની સલાહ થાય, આવો કરાર થાય, તો તેને મિસ્પા કહેવામાં આવે છે. અને અહીંયા એ જગ્યા એપ્તાએ મિસ્પામાં યહોવા સમક્ષ, એટલે યહોવાની સાક્ષી રાખીને ફરીથી આ બધા વચનો તેઓને સંભળાવ્યા. અને હવે આ સૈન્યનો તે સેનાધિપતિ થયો. અને આપણે આગળ જોઈશું કે યફતા એક બહુ હોશિયાર, સુરવીર જ નહોતો, બહાદુર જ નહોતો, પણ બહુ હોશિયાર હતો. એ કડથી કામ લેવામાં પહેલાં પ્રયત્ન કરે છે, બળ વાપર્યા પહેલાં. અને એ સમજવું બહુ જરૂરી છે. આ જે આપણે જોઈશું, યાફતાએ આ પડકારને પોતાના માટે રાજકીય તક તરીકે ન જોયો, પરંતુ પ્રભુ પર વિશ્વાસ રાખવા અને તેમની સેવા કરવાના પ્રસંગ તરીકે જોયો. અને આથી જ કરીને જ્યારે આપણે હિબ્રુઓના પત્રમાં આવીએ, મારું માનવું છે, અને 11મા અધ્યાયમાં જે આ બધા વિશ્વાસોની યાદી છે, તેમાં યાફતાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાં તમને દાનિયલનું નામ નહીં જોવા મળે, ત્યાં તમને યસાયનું નામ જોવા નહીં મળે. ઘણા બધા લોકો જે આપણે નવા કરારમાં જોઈએ છે, તેમના નામ ત્યાં જોવા મળતા નથી, પણ તમને યાફતાનું નામ ત્યાં જોવા મળે છે. જ્યારે વિશ્વાસની વાત આવે ત્યારે. અને હવે આગળ આપણે જોઈશું કે તે વાતચીત દ્વારા, ડિપ્લોમેટિકલી આપણે જેને કહીએ, તે દ્વારા આ જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે. આમોનિયો યુદ્ધ કરવા માંગે છે, આ તરફથી યહૂદીઓનું સૈન્ય તૈયાર છે, પણ યફતાએ પહેલા સમાધાન કે કેવી રીતે આપણે જે મારામારી છે, લોહીલુહાણ થશે, જે જાનને હાનિ થશે, તે આપણે અવોઈડ કરીએ અને કોઈક રીતે આ વાતનો ઉકેલ લાવીએ. એટલે આ 22-28મી કલમ આપણે જોઈશું કે તે આમોનિયો સાથે ચર્ચા વિચારણા કરે છે, તેઓને સમજાવવાનો પ્રયત્ન કરે છે. યફતાએ 12મી કલમ કહે છે, સંદેશવાહકો મોકલી આમોનિયોના રાજાને કહેવડાવ્યું કે તમારે અમારી સાથે શો ઝઘડો છે, તમે અમારા ઉપર શા માટે આક્રમણ કર્યું છે. રાજાએ જવાબ આપ્યો, જ્યારે ઇસરાયલીઓ મિસર આવ્યા ત્યારે આર્નોન નદીથી યાબોક અને યર્દન નદી સુધીનો સમગ્ર દેશ અમારો હતો, પણ ઇસરાયલીઓએ અમારી પાસેથી તે લઈ લીધો. હવે શાંતિથી અમારા સર્વ પ્રદેશ અમને પાછા આપી દો. યફતાએ ફરીથી તેની પાસે સંદેશ વાહકો મોકલ્યા અને કહેવડાયું કે માઓબ કે આમોનનો પ્રદેશ ઇસરાયલ લઈ લીધો છે, તે હકીકત સાચી નથી. જ્યારે ઇસરાયલીઓ મિસરથી આવ્યા ત્યારે રણમાં લઈને લાલ સમુદ્ર સુધી ગયા અને કાદેશ પહોંચ્યા. ત્યારબાદ તેઓએ આદોમના રાજાને તેના દેશમાં થઈને તેઓને જવા માટે, દેવ માટે પરવાનગી લેવા સંદેશ વાહકો મોકલ્યા, પણ તેઓએ પરવાનગી આપી નહીં. તેથી તેઓએ માઓબના રાજાને એવી જ રીતે વિનંતી કરી, પરંતુ તેણે પણ કહ્યું ના. તેથી ઇસરાયલીઓ કાદેશના દેશમાં રહ્યા. ત્યારબાદ તેઓ વચન પ્રદેશમાં ગયા અને અદોમ અને માઓબ દેશની આસપાસ ગયા અને આર્નોન નદીની સામે પડાવ નાખ્યો. તેઓ માઓબની સરહદની બહાર હતા, કારણ કે તેઓએ આર્નોન નદી ઓળંગી ન હતી, જે માઓબ દેશની સરહદ હતી. આ વાત આપણને શું શીખવે છે એ આપણે જોઈએ છે. આગળ હું વાંચું, 22મી કલમ સુધી વાંચીશ. ત્યાર પછી ઇસરાયલીઓએ હેસબોન નગરના આમોરીઓના રાજા સિહોનને સંદેશવાહકોને કહેવા મોકલ્યા અને તમારા દેશમાં પસાર થઈને જવા દો જેથી અમે અમારા અંતિમ મુકા પર જઈ શકીએ. પરંતુ સિહોનને ઇસ્રાયેલીઓમાં વિશ્વાસ ન હતો, તેથી તેણે પોતાના દેશમાંથી પસાર થવા દીધા નહીં, પણ તેણે પોતાના બધા સૈનિકોને ભેગા કર્યા. તેઓએ આહાસમાં છાવણી નાખી અને ઇસ્રાયેલ સાથે યુદ્ધ ઇસ્રાયેલીઓ સાથે લડ્યા. ઇસ્રાયેલે દેવ યહોવાએ સિહોનને અને તેના સૈન્ય ઇસ્રાયેલીઓને સોંપી દીધું, તેથી તેઓએ તેમને પરાજય પામ્યા અને ત્યાં રહેતા આમોરીઓના બધા પ્રદેશ કબજે કર્યા. જેઓ આમોરીઓના દેશની સરહદની અંદરનું બધું જ આર્નોન નદીથી યાબોક સુધી અને રણથી યર્દન નદી સુધી સમગ્ર દેશ કબજે કર્યો. આ આપણને શું બતાવે છે? અહીંયા યાફ્તાએ આમોનીના રાજાને ઇતિહાસ યાદ કરાવડાયો કે જ્યારે અમે લોકો આવ્યા હતા અને શું બન્યું, મેં વાંચ્યું તે પ્રમાણે કેમ યુદ્ધ કરવામાં આવ્યું અને જ્યારે યુદ્ધ થયું ત્યારે કેવી રીતે ઇસ્રાયેલીઓએ વિજયવંત થઈ અને આ જે પ્રદેશ છે તે જીત્યો હતો. એટલે કે યહૂદીઓએ આ જે પ્રદેશ છે, આ જે જમીન હતી તે વિજય મેળવીને લીધો હતો, ચોરી નથી કરી. એટલે કે આપણે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે યાફ્તા હતો તે પ્રભુનું વચન વાંચતો હતો અને તેને ખબર હતી મૂસા દ્વારા લખાયેલા જે વચનો હતા તે, કે પોતાના લોકોનો શું ઇતિહાસ છે અને તે બહુ જરૂરી છે. એ બહુ જરૂરી છે. હવે આગળ જ્યારે આપણે જોઈશું 23મી અને 24મી કલમ, ફરીથી આ લોકોને યાદ દેવડાવે છે અને કહે છે કે આ રીતે ઇસ્રાયેલના દેવ યહોવાએ પોતાના લોકો ઇસ્રાયેલીઓને માટે અમોરીઓના દેશ લઈ લીધો હતો અને હવે તેઓ તેના વારસદાર છે અને તમે એ દેશ પાછો લેવા માગો છો. તમારા દેવ કમોશે તમને જે આપ્યો છે તે દેશ તમે રાખો અને અમે અમારા દેવ યહોવાએ અમને જે આપ્યા છે તે દેશ અમે રાખીશું. એટલે કે યાફ્તા હવે આ આમોનીના રાજાને યાદ દેવડાવે છે અને કહે છે કે જો તને આની સામે કંઈક વાંધો હોય તો તે તારે યહોવા સાથે વાંધો છે, કારણ કે યહોવાએ અમને આ વારસામાં આપ્યું છે. તમારો દેવ તમને જે આપ્યું છે તે વારસો તમે ભોગવો. હવે આ સમયે જે સમજણ હતી અને જે વિચારશૈલી હતી એ પ્રમાણે જ્યારે પણ કોઈ યુદ્ધ થાય ત્યારે તેઓ જે વિજયવંત થાય તેઓ એમ સમજતા હતા કે અમારો દેવ જે લોકો પરાજિત થયા તેઓના દેવ કરતાં વધારે સામર્થ્યવાન છે. કારણ કે તેઓ સમજતા હતા કે આ જે યુદ્ધ છે તે દેવો વચ્ચે છે. દાખલા તરીકે જ્યારે આપણે મિસર દેશની વાત કરીએ અને મિસર દેશમાં જે 10 પ્લેગ આવ્યા જે આપણે જાણીએ છીએ, તે જો તમે એનો અભ્યાસ કરો તો એ દરેક જે વિપત્તિ મિસર દેશમાં આવી તે એક તેઓના એ જે જુદા જુદા દેવો હતા તેઓને યહોવાએ હરાયા. અને આ વાત ઇજિપ્તના મિસરના લોકો સમજતા હતા. જ્યારે રહાબ પાસે જ્યારે આવે છે બે ઇસ્રાયેલી જે જાસૂસ, ત્યારે એ સમયના યરીખોના લોકો પણ આ સમજતા હતા કે આ યહોવા દેવ એટલો મોટો છે કે એ જે સર્વ દેવો હતા તેઓને તેણે પરાજિત કર્યા. આથી જ કરીને જ્યારે તમે દાનિયલનું પુસ્તક વાંચો અને હવે દાનિયલનું પુસ્તક જ્યારે તમે ખાસ કરીને પહેલો અધ્યાય વાંચો ત્યારે યહૂદીઓ લોકોને માટે એક બહુ સમસ્યારૂપ વાત હતી, કારણ કે તેઓ એક સમજણથી તેઓ ઉછેર્યા હતા. એક સમજણ તેઓનામાં હતી કે અમારો દેવ યહોવા સર્વશક્તિમાન દેવ છે, જે આપણે પણ માનીએ છીએ કે યહોવા આપણો સર્વશક્તિમાન દેવ છે. બીજા બધા જે દેવો છે એ તો બનાવટી છે, દેવો છે જ નહીં, ફક્ત એક જ દેવ છે. પણ જ્યારે તેઓ બંદી વાસમાં ગયા અને જ્યારે બાબીલોનમાં ગયા ત્યારે બાબીલોનના લોકોનું સમજણ એ હતી કે અમારો દેવ, અને એ વખતે તેમના દેવનું જે નામ છે તે માર્માડુક નામનો દેવ તેઓ ભજતા હતા. કોઈ દિવસ જ્યારે દાનિયલનો અભ્યાસ કરીશું ત્યારે વિગતવાર આ બાબત પર વાત કરીશું. પણ તો કે આ અમારો જે દેવ છે તે તમારા યહોવા કરતા સર્વશક્તિમાન છે, અને આ વાતને પચાવી તે યહૂદીઓ માટે બહુ અઘરી હતી. તેઓની સમજણ બહાર હતી કે જો યહોવા સર્વશક્તિમાન છે તો કેમ અમે બંદીવાસમાં છીએ. એ ભૂલી ગયા હતા યશાયાનું પુસ્તક. કેટલી ચેતવણી આપવામાં આવી હતી કે જો તમે તમારા પાપમાંથી પાછા નહીં ફરો, પસ્તાવો નહીં કરો, તો હું તમને બાબીલોનમાં બંદીવાસમાં નાખીશ 70 વર્ષ માટે. આ પ્રભુએ આ ભવિષ્ય વચન કીધું હતું યશાયા પ્રબોધક દ્વારા. બીજા પ્રબોધક દ્વારા પણ આ વાત યહૂદીઓની સાથે કરવામાં આવી હતી. અને આ જે સમજણ હતી તે અહીંયા આપણને 23 અને 24 કલમમાં જોવા મળે છે. કારણ કે યાફતા તેઓને શું કહે છે કે તમારા દેવ કમોસે તમને જે આપ્યા છે તે દેશ તમે રાખો. હવે આ જે પ્રદેશ અમારી પાસે છે તે અમને અમારા દેવે વારસા તરીકે આપ્યો છે. અને વાલાઓ, આપણે જોઈએ કે આ વાત જે આપણે ન્યાયાધીશોના પુસ્તકમાં 11મા અધ્યાયમાં વાંચી રહ્યા છે, વર્ષો પહેલાની વાત, આજે પણ આ જ સમસ્યા છે. આજે આપણે જોઈ રહ્યા છે કે જે મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે, ઇસરાયલ દેશ પર જે આક્ષેપ મૂકવામાં આવે છે, અને અત્યારે પણ આ જમીનનો જ ઝઘડો છે કે અહીંયા અમે પહેલા હતા, અમારી જમીન છે. અને આપણે જાણીએ છીએ કે ઇઝરાયલ તો કહે છે કે ના, આ તો અમારો વચનનો પ્રદેશ છે, ઇબ્રાહીમને વારસામાં આપવામાં આવી છે. આ યાફતા તમને યાદ દેવડાવે છે ફરી કે આ ધીસ લેન્ડ ઇઝ એન ઇનહેરિટન્સ ફ્રોમ ધ લોર્ડ. પ્રભુ દેવે અમને વારસામાં આ પ્રદેશ આપ્યો છે. અને આજે પણ આ જ સમસ્યા છે વાલાઓ. અને આપણે ઘણા ખ્રિસ્તી લોકો પણ જે દુનિયાવી લોકોની વાતમાં આવીને ભમાઈ જઈએ છે અને એમ કહીએ છીએ કે કદાચ ઇસરાયલ લોકોનો આ જમીન ઉપર કોઈ હક નથી. બલકે જ્યારે આપણે 1948 સાલમાં જ્યારે ઇઝરાયલ દેશને પુન સ્થાપિત કરવામાં આવ્યો, ફરીથી સ્થાપિત કરવામાં આવ્યો, ત્યારબાદ ઘણા શાંતિના કરાર થયા છે. અને દર વખતે જ્યારે શાંતિનો કરાર થાય ત્યારે ઇસરાયલ દેશે કંઈક જમીન આપી દેવી પડે છે કરારને માટે. બલકે અત્યારે જ્યારે 1948માં જ્યારે 1948 સાલમાં જ્યારે સ્થાપના થઈ ત્યારે તેમને જે વિસ્તાર આપવામાં આવ્યો હતો એના કરતાં લગભગ અડધો વિસ્તાર અત્યારે ઇસરાયલ દેશ પાસે છે. અને પ્રભુએ જે વચન ઇબ્રાહીમને આપ્યું હતું તે પ્રમાણે તો ઇરાક, ઈરાન, એ જે યુફ્રેટીસ રિવર નદી છે ત્યાં સુધીનો આખો ભાગ એ ઇસરાયલ દેશ હોવો જોઈએ. અને સમય બહુ ટૂંક સમયમાં એવો સમય આવવાનો છે કે તે વિસ્તાર ઉપર ઇઝરાયલ રાજ કરશે. આગળ જુઓ આ યફતા શું કહે છે. 25મી કલમ કહે છે કે શું માઓબના રાજા સિપ્પોરના પુત્ર બાલાકના કરતા શું તું ચઢિયાતો છે? ઇસરાયલે તેનો પરાજય કર્યા પછી શું તેણે પોતાનો દેશ પાછો મેળવવા પ્રયત્ન કર્યો હતો? ના, બિલકુલ નહીં. છેલ્લા 300 વર્ષથી ઇઝરાયલીઓ હેસ્બોન અને તેની આસપાસના નગરોમાં, અરોએરની નજીકમાં અને તેની પાસેના નગરોમાં અને અર્નોન નદી અને નજીકના નગરોમાં રહેતા આવ્યા છે. તમે કેમ એ બધા નગરો આ સમય દરમિયાન પાછા લઈ ન લીધા. ફરી કહે છે કે 300 વર્ષથી અહીંયા ગાડી અમે વાસ કર્યો છે, અત્યાર સુધી કેમ કશું બોલ્યા નહીં, હવે કેમ કુદમકુદી કરો છો? અને 27મી કલમ બહુ મહત્વની કલમ કહે છે કે મેં તમારું કંઈ પાપ કર્યું નથી, પરંતુ તમે મારા ઉપર ચઢાઈ કરીને મારું બગાડો છો. યહોવા ન્યાયાધીશ છે અને એ જ આજે ઇસ્રાયલીઓ અને અમોનીઓ વચ્ચે ન્યાય કરશે. આ વાત 27મી કલમ યાદ રાખવી બહુ જરૂરી છે વાલો, કારણ કે જ્યારે આપણે કોઈની સાથે પ્રભુનું વચન શેર કરીએ, પ્રભુનું વચન આપીએ, અને ઘણી વખત લોકો ગુસ્સે થઈ જતા હોય છે અને કહે છે કે તમે કેમ આવી વિચારણસરણી છે, અને ત્યારે આપણો જવાબ ખાલી એક જ હોવો જોઈએ કે ભાઈ આ હું નથી કહેતો, બાઇબલ કહે છે. અને જો તમને આ વચનની સામે કંઈક વાંધો હોય, તમે સંમત ના થતા હોય, તો તમારો પ્રોબ્લેમ મારી સાથે નથી, જે લખનાર છે એની સાથે છે, એની સાથે તમે વાત કરો. અને એ આપણે ન્યાયાધીશ છે, યહોવા ન્યાયાધીશ છે, અને એ જ આજે ઇસ્રાયલીઓ અને આમોનીઓ વચ્ચે ન્યાય કરશે. મારા હાથ ચોખ્ખા છે, યાફતા કહે છે મેં જે પ્રયત્ન કરવાનો હતો એ બધો પ્રયત્ન કરી ચૂક્યો છું, હવે જો તમારે લડવું હોય, હવે યુદ્ધ કરવું હોય, તો તમે મારી સામે નથી લડી રહ્યા, યહોવાની સામે લડી રહ્યા છો. અજાયબ જેવો વિશ્વાસ. અને હવે આપણે જોઈશું કે 29 થી 33મી કલમમાં આ એક વિજયવંત યોદ્ધાને જોઈશું. આપણે જાણીએ છીએ કે વિશ્વાસ પ્રભુના વચનો દ્વારા આવે છે. ફેઇથ કમ્સ બાય હિયરિંગ એન્ડ હિયરિંગ બાય ધ વર્ડ ઓફ ગાડ. અને આ જે યાફતા હતો તે વિશ્વાસ પ્રભુ દેવ પર રાખતો હતો કે તે મને વિજયવંત કરશે. 28મી કલમ કહે છે પણ અમોનિયો રાજાએ યફતાએ મોકલેલા સંદેશો ધ્યાનમાં લીધો નહીં. આ રાજાને કંઈ સાંભળવું નહોતું, એને તો બસ યુદ્ધ જ કરવું હતું. અને વાલો આ વાત આપણે અહીંયા સમજવાની બહુ જરૂર છે. આપણને વારંવાર પવિત્ર શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આપણે આપણી સાથે જે લોકો છે તેઓની સાથે સંપથી રહેવાનું, બલકે આપણે માથીની સુવાર્તામાં જે બીએટિટ્યુડ્સ, માફ કરજો ગુજરાતીમાં એ શું કહે તે હું ભૂલી ગયો છું, પણ આપણે જાણીએ છીએ કે ત્યાં આપણને કહેવામાં આવ્યું છે કે જે શાંતિ કરાવનારા છે તેઓને ધન્ય છે. પાઉલ આપણને બીજી જગ્યાએ કહે છે કે જ્યાં સુધી તમારા ઉપર આધારિત છે તો બધાની સાથે શાંતિથી રહો. એનો મતલબ એમ નથી વાલાઓ કે આપણે ગમે તે હિસાબે સમાધાન કરીને રહેવાનું કે કોમ્પ્રોમાઇઝ કરવાનું. જ્યારે આપણને પ્રભુની વાત આવે, પ્રભુના વચનની વાત આવે, અને એ જો કોઈક વચન બહારની વાત કરતું હોય, તો તે સમયે યુદ્ધ કરવું યોગ્ય છે. અહીંયા આપણે જોઈએ છીએ કે યફતાએ તેના તરફથી પૂરતી કોશિશ કરી, પૂરતો પ્રયત્ન કર્યો કે યુદ્ધ ના થાય, જાનહાનિ ના થાય, સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ જ્યારે તે માન્યા નહીં તો હવે જોઈશું કે તે યુદ્ધમાં ઉતરશે. અને આ વાત આપણે પણ યાદ રાખવાની છે વાલાઓ. હા, શાંતિથી રહેવાનું છે. હા, આપણે સલાહ કરી સમાધાન કરીને રહેવાનું છે, પણ પ્રભુના વચન સાથે નહીં. ગમે તે કિંમતે આપણે કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું. જ્યારે આપણને એવું કંઈક કરવું પડે જે દેવે આપણને કીધું છે, મનાઈ કરી છે કરવાની, તો પછી એ સમયે સલાહને બદલે, આઈ મીન શાંતિને સમાધાનને બદલે આપણે યુદ્ધમાં ઉતરવું પડે. અને અહીંયા જોઈએ છે કે કેવી રીતે યફતા વિજયવંત થાય છે. એ વખતે યહોવાનો આત્મા એ યફતામાં પ્રવેશ કર્યો. કદાચ આપણું માનવું એવું છે કે પવિત્ર આત્મા તો નવા કરારમાં જ આવ્યો છે, પણ જૂના કરારમાં આપણે જોઈએ છે ઘણી જગ્યાએ આ વાત લખવામાં આવ્યું છે કે જ્યારે પ્રભુનું કાર્ય કરનાર વ્યક્તિ હોય, વિશ્વાસુ હોય, અને પ્રભુનું યોજના પ્રમાણે જ્યારે કાર્ય થવાનું હોય ત્યારે તે વ્યક્તિ ઉપર પવિત્ર આત્મા આવે છે. અને અહીંયા લખવામાં આવ્યું છે, એ વખતે યહોવાનો આત્મા એ યફ્તામાં પ્રવેશ કર્યો અને ગિલ્યાદ અને મનાસામાં થઈ ગિલ્યાદમાં આવેલા મિસ્પા ગામે અને ત્યાંથી આમોનિયોના દેશમાં ગયો. પ્રભુના સામર્થ્ય વગર, પવિત્ર આત્માના સામર્થ્ય વગર આપણે કોઈ કાર્ય કરી શકતા નથી. વાલાઓ, આપણે જો આપણા સામર્થ્યમાં, આપણા બળમાં કંઈક કરવા જઈશું તો આપણે નાકામયાબ રહેવાના છે. અહીંયા આ યુદ્ધને માટે પ્રભુની યોજના પ્રમાણે યફ્તામાં પ્રભુના આત્માએ પ્રવેશ કર્યો. યફ્તાએ યહોવાનું વચન, યહોવાને વચન આપ્યું, જો તમે આમોનિયોને મારા હાથમાં સોંપી દેશો તો હું આમોનિયો પર વિજય પ્રાપ્ત કરીને પાછો ઘેર જાઉં, ત્યારે જે કોઈ મારા ઘરમાંથી મને મળવા પ્રથમ બહાર આવશે તેનું દહનાપણ હું તમને ધરવીશ. અને અહીંયા આપણે જોઈએ છે કે આ યફ્તાએ એક મૂર્ખતા ભરેલી પ્રતિજ્ઞા લીધી. અને આ બી એક બહુ અજાયબ જેવી વસ્તુ શીખવી જાય છે આપણને, કે આપણે આપણી પર પ્રભુનો આત્મા આવે છતાં પણ અમુક વખત આપણે એ આત્માનું સાંભળ્યા વગર પોતાની જ બુદ્ધિ પ્રમાણે નીતિવચન 3:5-6 આપણે આગળ વધતા હોઈએ છીએ. અહીંયા પ્રભુને કોઈ વચન આપવાની જરૂર હતી નહીં. અને આપણે આગળ જોઈશું કે આના પરિણામે, આનું પરિણામ કેવું આવે છે. અને આ કલમ પર આપણે થોડું વધારે વિચારણા કરીશું. સભા શિક્ષકનું પુસ્તક અને તેનો 5મો અધ્યાય અને 1 અને 2 કલમ અને ત્યારબાદ 3 અને 4 કલમ હું તમારી આગળ રજૂ કરવા માગું છું. જ્યારે આપણે આ પ્રતિજ્ઞાની વાત કરીએ ત્યારે દેવના મંદિરમાં તમે જાઓ, સભા શિક્ષકનું પુસ્તક 5મો અધ્યાય અને તેની 1 કલમ, દેવના મંદિરમાં તમે જાઓ ત્યારે તમારા પગલાં સંભાળો, ભૂંડું આચરણ કરે છતાં તે બાબતમાં સભા ન રહે તેવા મૂર્ખ માણસોના જેવા યજ્ઞાપણો લાવવા કરતાં દેવના વચનો ધ્યાનથી સાંભળવા તે વધારે ઉચિત છે. તારા મુખે અવિચારી વાત કરીશ નહીં, દેવની સન્મુખ કંઈ પણ બોલવા માટે તારું અંતકરણ ઉતાવળું ન થાય, કારણ કે દેવ આકાશમાં છે અને તું તો પૃથ્વી પર છે અને તારા શબ્દો તો થોડા જ હોય. આગળ 4 કલમ કહે છે, જ્યારે તમે દેવ સમક્ષ જે પ્રતિજ્ઞા લીધી હોય તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરવો, કારણ કે દેવ મૂર્ખો પર રાજી નથી હોતો. તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરો, તમે પ્રતિજ્ઞા લો અને પાળો નહીં, તેના કરતાં તમે પ્રતિજ્ઞા ન લો તે વધારે ઉચિત છે. મેં કીધું એ પ્રમાણે યાફ્તા જે પવિત્ર શાસ્ત્રના વચનો છે તેનાથી વાકેફ હતો, જાણતો હતો. અને આપણે જોઈએ છીએ કે લખ્યું છે કે જ્યારે પ્રતિજ્ઞા કરો ત્યારે જેટલું જલ્દી બને તેટલી જલ્દી તે પ્રતિજ્ઞા પૂરી કરો. પણ તેની આગળ જ્યારે આપણે પહેલો અને બીજો કલમ આપણે જે વાંચી ત્યાં શું લખ્યું છે કે તારા મુખે અવિચારી વાત કરીશ નહીં, દૈવની સન્મુખ કંઈ પણ બોલવા માટે તારું અંતકરણ ઉતાવળું ન થાય. અને આપણે આ સમજવાની જરૂર છે, આ ઉતાવળમાં, ગેરસમજમાં યાફ્તાએ યહોવાની આગળ પ્રતિજ્ઞા કરી. પહેલામાં પહેલાં તો કોઈ જરૂર નથી, પ્રભુએ કંઈ માંગણી કરી નથી, એણે પોતે આ પ્રતિજ્ઞા લીધી. અને આપણે જોઈશું કે હવે લીધી છે, જ્યારે એને પવિત્ર વચનની સમજણ છે ત્યારે તે સમજતો હતો કે આ પ્રતિજ્ઞા મારે પૂરી કરવી પડશે. ત્યાર પછી યફ્તાએ જઈને આમોનિયો ઉપર હુમલો કર્યો, 32મી કલમ, અને યહોવાએ આમોનિયોને તેના હાથમાં સોંપી દીધા. તેઓએ અરોએરથી મિન્નિત સુધીના પ્રદેશ જીતી લીધા અને 20 નગરોમાં તથા છેક આબેલ કરામીન સુધી તેણે આમોનિયોનો પીછો કર્યો અને એક મહાન વિજય હતો. આ રીતે ઇસ્રાયલીઓ આમોનિયોને હરાવી શક્યા. પ્રભુનો આત્મા તેની પર આવ્યો હતો, પ્રભુએ તેને સામર્થ્ય આપ્યું અને આપણે જોયું તે પ્રમાણે તે વિજયવંત થયો. જ્યારે યાફતા મિસ્પામાં પોતાના ઘરે આવ્યો ત્યારે તેની પુત્રી ખંજરી વગાડતી અને નાચતી તેને મળવા દોડી આવી, ને તેનું એકનું એક સંતાન હતું. તેને બીજો કોઈ પુત્ર કે પુત્રી ન હતા. તેને જોઈને તેણે શોકના માર્યા કપડાં ફાડી નાખ્યા અને કહ્યું, ઓ દીકરી, તેણે તો મને આજે દુઃખી અને કંગાળ બનાવી દીધો. મેં યહોવાની સામે વિચાર્યા વગર માનતા કરી હતી કે હું બલિદાન આપીશ અને તે હું પાછું લઈ શકું નહીં. હવે તેને વાતની ગંભીરતા સમજાય કે તેણે ઉતાવળમાં શું પગલું ભર્યું અને શું બોલ્યો હતો અને હવે એને શું કરવું પડશે. એક બાપ તરીકે તમારામાં જે સાંભળનારા છે, અને જો તમારે પુત્ર કે પુત્રી છે, એક બાપ તરીકે આ જગ્યાએ ઊભું રહેવું કેટલું અઘરું છે. દેવ આગળ પ્રતિજ્ઞા કરી છે, પાછા ફરી શકાય એવું છે નહીં, અને હવે તેની દીકરી એ જ ઘરમાંથી પહેલી બહાર આવે છે. દીકરી પણ બાપને ઓળખતી હતી, પ્રભુને ઓળખતી હતી. 36મી કલમ કહે છે, તે બોલી, પિતાજી, તમે વિચાર્યા વગર યહોવાની સમક્ષ માનતા કરી છે તો હવે મને તમારા મુખમાંથી બહાર આવ્યા પ્રમાણે કરો, કારણ કે યહોવાએ તમારા શત્રુ આમોનિયો ઉપર તમને વેર વાળવામાં વિજયી બનાવવા મદદ કરી છે. પરંતુ પ્રથમ 2 મહિના સુધી મને મારી સખીઓ સાથે પર્વત પર ફરી લેવા દો અને મારે કુંવારા મરવું પડે છે એનો શોક પાડીશ. તેથી તેણે કહ્યું, તારી બહેનપણીઓ સાથે 2 મહિના માટે જા. ને તેની બહેનપણીઓ સાથે પર્વતોમાં ચાલી ગઈ અને ત્યાં પોતાના કૌમાર્ય માટે શોક કર્યો. 2 મહિના પછી તે તેના પિતા પાસે પાછી આવી અને તેણે તેના યહોવાને આપેલા વચન પ્રમાણે તેણે કર્યું. તેથી તેણે લગ્ન કર્યા નહીં. ત્યારબાદ ઇસરાયલમાં આ રિવાજ થઈ ગયો, યુવાન સ્ત્રીઓ પ્રતિ વર્ષ 4 દિવસ બહાર જતી અને ગિલ્યાદના યાફતાની પુત્રીનો શોક મનાવતી. શું લાગે છે તમને? શું યાફતાએ પોતાની દીકરીનું અર્પણ કર્યું? શું તેણે અર્પણ કર્યું કે નહીં? અને મેં તમને કીધું હતું એ પ્રમાણે હું બંને જે પોસિબિલિટીઝ છે તે હું તમારી આગળ મૂકવા માગું છું કે શું એણે બલિદાન કર્યું કે ના કર્યું. મેં પહેલાં જ તમને કીધું હતું કે યફતા વચન જાણતો હતો અને સમજતો હતો. જાણતો હતો કે બાઇબલમાં માનવ બલિદાન અને બાળકનું બલિદાન કરવાની મનાઈ છે. જાણતો હતો એ વાત આપણે ધ્યાનમાં રાખીએ. એ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. બંને બાજુની દલીલો હું તમારી આગળ રજૂ કરવા માગું છું અને અંતમાં તમે પોતે તમારી જાતે નિર્ણય લઈ શકો છો કે શું બન્યું હોવું જોઈએ. પહેલા હું તમારી આગળ શું એણે બલિદાન કર્યું છે એ માટે દલીલ આપું છું. આપણે વાંચ્યું તે પ્રમાણે બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે તેણે પ્રતિજ્ઞા કરી કે તેનું હું અર્પણ કરીશ. અને બર્ન્ટ ઓફરિંગ લખવામાં આવ્યું છે ઇંગ્લિશમાં, દહેણ, એટલે કે જે વેદી પર મૂકી અને જ્યારે કોઈ પણ જે પ્રાણીનું બલિદાન કરવામાં આવતું હતું તેને સંપૂર્ણ રીતે બાળી નાખતા હતા. એ પ્રતિજ્ઞા તેણે કરી, એ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. આગળ આપણે જોઈએ કે 39મી જે કલમ છે એ સૂચવે છે કે 2 મહિનાના અંતે તે તેના પિતા પાસે પાછી ફરી અને ત્યારે તેમની પ્રતિજ્ઞા અનુસાર તેમણે તેની સાથે કર્યું. ઓગણચાલીસમી કલમ જો ફરી વાંચું છું કે બે મહિના પૂરા થયા પછી એમ થયું કે તે તેના પિતાની પાસે પાછી આવી ત્યારે પોતે લીધેલી પ્રતિજ્ઞા પ્રમાણે તેણે તેને કર્યું. આગળ ચાલીસમી કલમ આપણે જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે ઇઝરાયેલની પુત્રીઓ વર્ષમાં ચાર દિવસ યાફતાની પુત્રીનો વિલાપ કરવા માટે વિલાપ કરે છે. જો તેણે ફક્ત પોતાનું જીવન મંદિર અને ઈશ્વરની સેવામાં સમર્પિત કર્યું હોય તો તેઓ આવું કેમ કરે? એટલે આ જ્યારે આ જોઈએ આપણે ત્યારે આપણને લાગે છે કે કદાચ યાફતાએ પોતાની દીકરીનું અર્પણ કર્યું હશે. હવે તમારી આગળ બીજી દલીલ હું રજૂ કરવા માંગુ છું અને એ તો એ કે ના, તેણે બલિદાન નથી કર્યું. પહેલામાં પહેલાં અહીંયા કોઈ જગ્યાએ એવું લખવામાં આવ્યું નથી કે તેણે ખરેખર તેની દીકરીનું બલિદાન આપ્યું. આપણે એ પણ જાણીએ છીએ ને યાફતા પણ જાણતો હતો કે માનવ બલિદાન આપવું તે કાયદા જે મૂસાનો નિયમ હતો તેની બહારની વાત હતી. અને એ જાણતો હતો કે જો એ કરે તો તે પોતે દોષિત ઠરશે. લગભગ હું જો તમારી આગળ બે કલમ રજૂ કરું તો પૂર્ણ નિયમ 12મો અધ્યાય અને તેની 31મી કલમ કહે છે કે તેઓ જે રીતે પોતાના દેવોની પૂજા કરે છે તે રીતે તમારા દેવ યહોવાની ઉપાસના કરવી નહીં, કારણ કે તેઓ પોતાના દેવો માટે જે કંઈ કરે છે તે યહોવાની દ્રષ્ટિએ ધિક્કારજનક અને ઘૃણાને પાત્ર છે. તેઓ પોતાના દેવોની સમક્ષ પોતાના પુત્રો તથા પુત્રીઓને સુદ્ધા બલિ તરીકે હોમી દે છે. એ જ રીતે લેવીઓનું પુસ્તક તેનો 18મો અધ્યાય ને 21મી કલમ કહે છે કે તમારે તમારું કોઈ બાળક માલેખને ચડવામાં આપવું નહીં. માલેખની વેદી પર તમારા બાળકની આહુતિ ન આપી આ રીતે તમે કરશો તો તમારા દેવોનો અનાદર થશે અને તેમના નામને કલંક લાગશે. હું યહોવા છું. મેં કીધું તે પ્રમાણે યફતા આ કલમ જાણતો હતો, સમજતો પણ હતો કે પ્રભુએ મૂસાના નિયમમાં આ માટે મનાઈ કરી છે તો એ કેવી રીતે આ કાર્ય કરે. આપણે શીખ્યા કે આ યાફતા હતો, ઈશ્વરનો માણસ હતો, વિશ્વાસુ માણસ હતો, અને જો એ વિશ્વાસુ દેવનો માણસ છે તો કેવી રીતે આવું હિંસક પગલું ભરી શકે? આપણે 29મી કલમમાં જોયું કે તે પ્રભુના આત્માથી ભરેલો હતો. આવી સ્થિતિમાં કેવી રીતે તે આવું પગલું ભરી શકે, કેવી રીતે આ કૃત્ય કરી શકે? હવે વારંવાર આપણે એક વસ્તુ અહીંયા વાંચીએ છીએ કે આપણને કહેવામાં આવ્યું છે કે યાફતાની દીકરીએ ક્યારેય કોઈ પુરુષને જણ્યો નહીં. તે કુંવારી છે તે વાત પર અહીંયા ભાર મૂકવામાં આવ્યો છે. હવે જો તેનું બલિદાન આપી જ દેવાનું હોય તો એ વાતનું મહત્વ શું છે? એ વાતનો ઉલ્લેખ બી કરવાનું શી જરૂર છે? આપણે જોયું તે પ્રમાણે લેવીઓના પુસ્તકમાં કે તમે બાળકનું બલિદાન આપો તો તે, માફ કરજો એ કલમ મેં વાંચી નથી, પણ એ તમને લેવીઓનું પુસ્તક તેના 20મા અધ્યાયમાં ત્યાં લખવામાં આવ્યું છે કે જો તમે બાળકનું બલિદાન આપો તો જે વ્યક્તિ બાળકનું બલિદાન આપે તેને મૃત્યુદંડ થાય. પણ એ વાત અહીંયા બનતી નથી, કારણ કે હવે જ્યારે આપણે 12મા અધ્યાયમાં જોઈશું તો ત્યાં યાફતા હાજર છે અને તેણે વર્ષો સુધી ન્યાયાધીશ તરીકે ઇસ્રાયેલ લોકોની ઉપર ન્યાય કર્યો. જો તેણે ખરેખર બલિદાન કર્યું હોત તો તેને મૃત્યુદંડની સજા થઈ હોત. બીજી એક સમસ્યા હું તમારી આગળ રજૂ કરવા માંગુ છું કે જો એ બલિદાન કર્યું હોય તો એ બલિદાન ક્યાં કરે? કારણ કે બલિદાન કરવા માટે તો તમારે પ્રભુ મંદિરમાં જવું પડે. આ સમયે તે સિલોમાં હતું, એટલે ઘણું દૂર હતું જ્યાં ગિલિયાદથી, તો ત્યાં તેને એ દીકરીને લઈને જવું પડે. અને કદાચ એ જે મુસાફરીનો સમય છે તેમાં તેની સાથેના લોકો સમજાવે એને કે ભાઈ તારે આ કાર્ય કરવું ના જોઈએ, આ તું ખોટું પગલું ભરી રહ્યો છું, યહોવાના વચન વિરુદ્ધનું પગલું ભરી રહ્યો છું. બીજી વાત એ છે કે એ બલિદાન આપવા, એ પોતે તો બલિદાન આપી શકતો નહોતો, કયો યાજક આ કાર્ય કરે અને પ્રભુના નિયમની વિરુદ્ધ જાય? એ વાત પણ અશક્ય છે. અને બીજી એક વાત છે કે જો એ યાજકની પાસે ગયો પણ હોય તો યાજક તેને સમજાવે કે જે પ્રતિજ્ઞા તારે પૂરી કરવાની જરૂર નથી, પણ પ્રતિજ્ઞાના બદલે તું તારી દીકરીના બદલે બીજું જે નિયમ આપણે પૂર્ણ નિયમમાં આપવામાં આવ્યો છે કે તેનો તે જે દાખલા તરીકે જે પહેલું ફર્સ્ટ બોર્ન હોય, તમારે ગધેડાને ઉગારવો હોય તો તેની માટે શું કરવું જોઈએ, તેનો નિયમ પણ ત્યાં આપેલો છે. એટલે સિમ્પલી એની દીકરીને ઉગારી શકતો હતો, એને એ કરવાની જરૂર હતી જ નહીં. અને સૌથી મહત્વની વાત હું તમને એ કહેવા માંગુ છું કે જો તેણે ખરેખર આ કૃત્ય કર્યું હોય તો શું એનું નામ હિબ્રુઓના પત્રમાં એક વિશ્વાસુ તરીકે હોય, જે પ્રભુના વચનની આટલી બધી વિરુદ્ધ ગયો હોય, શું તેનું નામ હિબ્રુઓના પત્રમાં એક વિશ્વાસુ, પ્રભુના વિશ્વાસુ તરીકે હોય? તમે પોતે જ આ વાત વિચારી શકો છો, શું ખરેખર તેણે તેની દીકરીનું બલિદાન કર્યું? બંને કેસમાં તમે એમ કહેતા હોય કે હા કર્યું, અથવા તો નાથી કર્યું, એક વાત હું તમને યાદ દેવાડવા માંગુ છું અને એ બહુ મહત્વની વાત છે. પ્રભુ યહોવા દેવે કદી એને આ કરવાનું કીધું ન હતું, આ એને પોતાની રીતે આ પ્રતિજ્ઞા લીધી હતી. કોઈ જગ્યાએ એવું લખ્યું પણ નથી કે યહોવાએ આ સ્વીકાર્યું કે માન્ય રાખ્યું. કોઈ જગ્યાએ એ પણ નથી લખવામાં આવ્યું કે યહોવાએ કીધું કે હા તારે આ પ્રતિજ્ઞા રાખવી પડશે. એટલે આ વાત સમજવી બહુ જરૂરી છે કે યાફતા એ જે કર્યું તે પોતાની બુદ્ધિ પ્રમાણે અને પોતાના માનવીય સ્વભાવ પ્રમાણે કર્યું. ફરી હું તમારી આગળ યાદ દેવડાવવા માંગુ છું કે પ્રભુનો આત્મા તેના પર ધસી આવ્યો એનો મતલબ એમ નહીં તે કે તેણે પોતાની સમજ પ્રમાણે આ નિર્ણય લીધો હતો. અને આ વાત એક વસ્તુ સાબિત કરે છે, અને આ વાત આપણે આપણા જીવનમાં સમજવી બહુ જરૂરી છે. પવિત્ર આત્મા આપણને દોરવણી આપે છે, પવિત્ર આત્મા આપણને સામર્થ્યવાન કરે છે, પવિત્ર આત્મા આપણો ઉપયોગ કરવા માંગે છે. પણ જો આપણે આપણી જાતને સંપૂર્ણ રીતે પવિત્ર આત્માને સોંપી દઈએ તો, જો આપણે પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે ના ચાલીએ તો તેનું પરિણામ આવું કંઈક આવી શકે છે કે આપણે એવું પગલું ભરીશું કે જે પ્રભુના વચનની બહાર છે, અને આપણે આપણા દેહમાં કંઈક કાર્ય કરી શકે છે. મેં તમને આ જે દલીલ, બંને પક્ષની દલીલ આપી છે, અને એ બે દલીલો દ્વારા હું તમારી આગળ એક પ્રશ્ન રજૂ કરવા માંગુ છું કે આવો વિચાર યાફતાને આવ્યો કેવી રીતે, આ પ્રતિજ્ઞા લેવાનો વિચાર એને કેવી રીતે આવ્યો? અને એ માટે તો મેં જે કલમ વાંચી પૂર્ણ નિયમની 12મો અધ્યાયની 31મી કલમ, એ યાદ રાખવાની બહુ જરૂર છે. પ્રભુએ તેઓને, તેઓ વચનના દેશમાં આવ્યા ત્યારથી જે ચેતવણી આપી હતી કે તમે જે દેશમાં જાઓ છો ત્યાંના લોકો પ્રમાણે મારી સ્તુતિ આરાધના કરશો નહીં. પણ આપણે આપણી મંડળીઓમાં શું જોઈએ છે? આપણા બાળકો નવરાત્રિમાં ના જાય ને, એટલે આપણે આપણે દેવળમાં ગરબા રાખો. થાય છે કે નહીં વાલાઓ? આપણે આપણે દેવળને અથવા તો મંડળી અને જે મંડળીના નિયમો છે, પવિત્ર શાસ્ત્ર જે આપણને શીખવે છે, તેને સમાજમાં પ્રસાર કરવાનો છે. જ્યારે આપણે તો શું કર્યું છે, ઊંધું કર્યું છે. આપણે જે બહારની દુનિયાવી બાબતો છે તેને મંડળીમાં લઈ આવ્યા છે. આ યાફતાને આ વિચાર કેવી રીતે આવ્યો? કારણ કે તેણે બીજા બધા જે અન્ય દેવદેવીઓની પૂજા કરતા હતા તે જોયું હતું, અને એણે પોતે વિચાર કર્યો કે કદાચ મારા દેવને પણ આ ગમશે. મેં કીધું તે આ પ્રકરણમાંથી આપણે શું શું શીખી શકીએ છીએ? ઘણું શીખવાનું છે વાલો. કેવી રીતે આપણે આપણા અત્યારના જે આત્મિક ચાલ છે તેમાં કેવી રીતે આ વચનો નો ઉપયોગ કરી શકીએ? યાફતા બાઇબલમાં સૌથી કદાચ કાળા ઉદાહરણમાંનું એક છે. આ અધ્યાયમાં જે બનાવ બન્યો અહીંયા લખવામાં આવ્યો છે. અને એક પ્રશ્ન હું તમારી આગળ મૂકવા માંગુ છું વાલાઓ, કે તમારું જે સત્ય છે જેની પર તમે વિશ્વાસ કરો છો, શું તે સંસ્કૃતિ દ્વારા ઘડવામાં આવ્યું છે કે શાસ્ત્ર દ્વારા? આપણે જોયું તે પ્રમાણે યાફતા શાસ્ત્ર જાણતો હતો, ઇતિહાસ પોતાના લોકોનો જાણતો હતો, ઈશ્વર કેવી રીતે વ્યવહાર કરે છે તે સમજતો હતો, પોતાનો વિજય પણ તેણે પ્રભુને સમર્પિત કર્યો હતો. જાણતો હતો કે વિજય મને યહોવા દેવ દ્વારા જ મળવાનો છે. અને આ માણસ જે ઈશ્વરને ઓળખે છે, જાણે છે, તેના શબ્દને જાણે છે, તે જ માણસ એક જગ્યાએ સંસ્કૃતિ દ્વારા ઠોકર ખાઈ બેઠો. તેણે પ્રભુની સાથે કેવી રીતે સંબંધ રાખ્યો તે તેણે સંસ્કૃતિ દ્વારા નક્કી કર્યું કે હું મારી દીકરીનું બલિદાન આપી અને આ કાર્ય કરીશ. આજે આપણે આપણી મધ્યે મંડળીમાં એવા લોકો છે કે જે પાયાનું સત્ય છે તે સ્વીકારે છે, પણ શબ્દનો અભ્યાસ કર્યો નથી, સંપૂર્ણ રીતે સમજતા નથી, અને તેથી કરીને દુનિયાવી બાબતો તેમના જીવનમાં પ્રવેશે છે. અને દુનિયાવી જે રીતિરિવાજો છે, જે નિયમો છે, તે દ્વારા પોતાના જીવનનું સંચાલન કરે છે, ના તો જે પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે તે. યાફતા, મેં કીધું તે પ્રમાણે, પ્રભુ દેવના પોતાના લોકો સાથેનો વ્યવહાર જાણતો હતો, ઇતિહાસ જાણતો હતો, પરંતુ તે જ માણસ જ્યારે બલિદાનની વાત આવે છે ત્યારે તે ધર્મશાસ્ત્રને જાણતો ન હતો, જે સાચો ઉપદેશ છે તે જાણતો નહોતો. એ જ રીતે આજે આપણી મધ્યે લોકો કબૂલ કરે છે કે ઈસુ ખ્રિસ્ત છે, તે એકમાત્ર રસ્તો છે, અને તે જ ખ્રિસ્ત કે તે જ ખ્રિસ્ત છે. પણ એ જ લોકો પછી મંડળીમાં અમુક એવા પાપને સ્વીકાર કરે છે, સમલૈંગિકતાને સ્વીકાર કરે છે. એમ કહેવામાં આવે છે પ્રેમ એ પ્રેમ છે. આપણા જીવનની દરેક નિર્ણયમાં પવિત્ર શાસ્ત્ર શું કરે છે, કહે છે, તે પ્રમાણે આપણે ચાલવું જોઈએ. એ આપણું લગ્ન જીવન હોય, આપણા કેવી રીતે આપણા પૈસાનો વહીવટ કરવાનો હોય, કેવી રીતે આપણું કુટુંબ ચાલવું જોઈએ, કેવી રીતે આપણે આપણા બાળકોનો ઉછેર કરવાનો છે, આપણો શું દુનિયાવી લોકો સાથે, આપણા પાડોશીઓની સાથે, આપણી નોકરી પર કેવો વ્યવહાર હોવો જોઈએ, એ સર્વ બાબત પવિત્ર શાસ્ત્રનું જે વચન છે તે પ્રમાણે હોવું જોઈએ. અને મારા માટે, મેં મારા અનુભવમાં મેં જોયું છે, અને બહુ જ દુઃખદ બાબત છે વાલાઓ, કે ઘણા ખ્રિસ્તીઓ શાસ્ત્રના, પવિત્ર શાસ્ત્રના દ્રષ્ટિકોણને બદલે દુનિયાના દ્રષ્ટિકોણથી તેમના તેમની જે જે જીવન છે તે ઘડે છે, જીવનના નિર્ણયો લે છે. આ જે અધ્યાય આપણે જે શીખ્યા આપણને ઘણું શીખવી જાય છે. મેં કીધું તે પ્રમાણે, ઇટ ઇઝ સેડ ફોર મી ટુ સે, બટ મેની ક્રિશ્ચિયન્સ હેવ ફ્રેમ ધેર થિયોલોજી ફ્રોમ ધ લેન્સ ઓફ ધ વર્લ્ડ. દુનિયાવી બાબતો દ્વારા પ્રભુને સમજવાની પ્રયત્ન કરે છે, ઇન્સ્ટેડ ઓફ ધ લેન્સ ઓફ સ્ક્રિપ્ચર. આપણે દરેક નિર્ણય, દરેક સમસ્યા, દરેક વાત આપણા જીવનમાં પ્રભુના વચન દ્વારા જોઈએ. જ્યારે ઇસરાયેલનું સૈન્ય ગલાયથને જોતા હતા, ત્યારે તેઓ ગલાયથ કેટલો કેવો, કેટલો સુરવીર છે, કેટલું એની કેનું એનું કદ છે, એના બળ ઉપર તેઓ જોતા હતા. જ્યારે દાઉદ ગલાયથને પ્રભુની નજરથી જોવે છે કે મારા પ્રભુની આગળ આ ગલાયથ કેટલો નાનો છે. અને આ વાત આપણે સમજવાની જરૂર છે વાલાઓ. આપણે વચન દ્વારા આપણી સમસ્યાને જોઈએ, અને જ્યારે આપણે એ કરીશું ત્યારે એક વિજયવંત જીવન જીવી શકીશું. મારો પોતાનો અભિપ્રાય એ છે કે યાફ્તાએ પોતાની દીકરીનું બલિદાન ન આપ્યું, બલકે અહીંયા જે પ્રમાણે લખવામાં આવ્યું છે કે વર્ષમાં 4 દિવસ ગિલ્યાદ યફ્તાની દીકરીનો શોક પાળવા માટે ઇઝરાયલ પુત્રીઓ દર વર્ષે જતી હતી. આ એક જાતની પ્રથા હતી, કારણ કે આ જે દીકરી હતી, અને એટલા માટે વારંવાર તે કુંવારી હોવાનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે કે તે પ્રભુની સેવામાં મંદિરમાં ચાલી ગઈ. એ સમયે મોટા ભાગે એ જે મંદિરનું કાર્ય હતું, મંદિરમાં જે મહિલાઓ કાર્ય કરતી હતી, તે વિધવાઓ અને જે વૃદ્ધ હોય તે બાઈઓ તે કામ કરતી હતી. અને આ યાફ્તાની દીકરીએ જુવાનીમાં પોતાનું જીવન પ્રભુને સોંપી અને તે ત્યાં સેવામાં લાગી ગઈ. કોઈ પુરુષને કદી જાણ્યો નહીં, અને યાફ્તાનો જે વંશકુળ છે તેનો અંત અહીંયા આવી ગયો. મારો પોતાનો અભિપ્રાય આ છે. આગળ આપણે જોઈશું, 12મા અધ્યાયમાં જોઈશું, ત્યાં યાફ્તાનું જે શાસન છે તે ચાલુ રહે છે, અને પ્રભુ આપણને વચન દ્વારા આપણી સાથે વાત કરશે. બીજી એક વાત જે મેં પહેલાં પણ તમને કીધી હતી તે પ્રમાણે, જો યાફ્તાએ જે પ્રતિજ્ઞા લીધી તે કરી હોત તો તે હિબ્રુઓના પુસ્તકમાં ના હોત. આવો આપણે આપણા મસ્તક નમાવી અને પ્રાર્થના કરીએ. અમારા પરમપૂજ્ય પ્રભુદાપ, તમારી હજુરમાં અમે આવ્યા છે પ્રભુ બાપા, અજાયબ જેવા વચન જે તમે અમને આપ્યા છે પ્રભુ બાપ. પ્રભુ બાપ, અમારામાં જો યાફતાનો આત્મા હોય પ્રભુ બાપ, અમે અમારી સમજણ પ્રમાણે જો વિચાર્યા વગર નિર્ણય લેતા હોય તો અમને માફ કરો પ્રભુ બાપ. અમે કાયમ પ્રભુ બાપ પવિત્ર આત્માની દોરવણી અને શાસ્ત્રમાં જે લખવામાં આવ્યું છે તે વચનો યાદ રાખી અને અમે અમારા જીવનોના નિર્ણય લઈએ તેવું ખાસ કરીને માંગીએ છીએ. દરેક સાંભળનાર વ્યક્તિને તમારા હાથમાં સોંપું છું. આ અમારી ટૂંકી વિનંતી, તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.